ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની, એમ કહીએ તો ગલીઓમાં સફર કરવાના છીએ, જે એના લેખક જેટલી જ રહસ્યમય છે અને હા, બહુચર્ચિત પણ.
કઈ નવલકથાની વાત કરી રહ્યા છીએ આપણે?
આપણે વાત કરીશું થોમસ પિન્ચોનની ધ ક્રાઇંગ ઓફ લોટ 49 વિશે. 1966માં, એટલે કે ઘણા વર્ષો પહેલાં પ્રકાશિત થયેલી આ ટૂંકી નવલકથા છે, પણ અત્યંત ઘન છે અને આજે પણ, ખબર છે, વાચકો અને વિવેચકોને પડકાર ફેંકે છે.
હા, એ વાત સાચી છે. ખરેખર પિન્ચોનની જે આખી દુનિયા છે ને, એમાં પ્રવેશવા માટે આ નવલકથાને ઘણીવાર પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. પણ મજાની વાત એ છે કે એ પ્રવેશદ્વાર પોતે જ એક ભૂલભુલામણી જેવો છે.
બરાબર. અને લેખક પોતે થોમસ પિન્ચોન, જે પ્રસિદ્ધિથી એટલા દૂર રહે છે, એમનું કામ જ એમની ઓળખ બની ગયો છે ને?
ચોક્કસ. અને તેઓ, યુ નો, 1960ના દાયકાના અમેરિકી સાહિત્યમાં પોસ્ટ મોડર્નિઝમ, એટલે કે અનુઆધુનિકતાવાદના એકદમ મુખ્ય પ્રવર્તક ગણાય છે, શિખર સમાન લેખક.
અને એમની શૈલી વિશે શું કહેશો? મને તો એવું લાગે જાણે જ્ઞાનનો કોઈ મહાસાગર ઉલ્લેખ્યો હોય.
બિલકુલ. વિજ્ઞાન, ઇતિહાસ, ગણિત, પછી પેલું પોપ કલ્ચર, બધું જ એમના લખાણમાં સહજતાથી વણાઈ જાય. અને સાથે જ જકિલ કાવત્રા હોય, પાત્રોમાં એક પ્રકારની સંશય વૃત્તિ, એટલે કે પેરાલોયા દેખાય.
હા, અને પેલું વિચિત્ર હાસ્ય પણ હોય, કટાક્ષ હોય, અને છતાં ક્યાંક ઊંડે ઊંડે એક ઉદાસી પણ વર્તાય.
એકદમ બરાબર. અને એમના કામમાં એક વિચાર મને લાગે છે સતત પડઘાયા કરે છે, એ છે એન્ટ્રોપી.
એન્ટ્રોપી એટલે પેલો ભૌતિક વિજ્ઞાનનો સિદ્ધાંત?
હા, જે કહે છે કે કોઈ પણ બંધ સિસ્ટમ જેમ સમય જાય, એમ વ્યવસ્થામાંથી અરાજકતા તરફ, ક્રમમાંથી ભંગાણ તરફ જાય છે. પિન્ચોન આ વૈજ્ઞાનિક વિચારને લે છે અને એને માનવ સમાજ, સંચાર, અર્થઘટન આ બધી પ્રક્રિયાઓ પર લાગુ પાડે છે.
ઓ, રસપ્રદ.
એટલે એમના પાત્રો ઘણીવાર આવી જ, યુ નો, અસ્તવ્યસ્ત લાગતી દુનિયામાં કોઈક મોટી અદૃશ્ય લાગતી શક્તિ પ્રણાલીઓ વચ્ચે અર્થ શોધવા, જોડાણ શોધવા મથતા હોય છે.
તો ધ ક્રાઇંગ ઓફ લોટ 49 આ વિચારનું એક ઉત્તમ ઉદાહરણ છે એમને?
ચોક્કસપણે. અને એની પૃષ્ઠભૂમિ જુઓ. 1960ના દાયકાની કેલિફોર્નિયા, એ સમય જ્યારે પેલી કાઉન્ટર કલ્ચર ચળવળ જોરમાં હતી.
હા, જ્યાં આશાવાદ હતો પણ સાથે ઊંડો સંશય પણ હતો અને લોકો અસ્તિત્વની નવી વ્યાખ્યાઓ શોધતા હતા.
બરાબર. એટલે આ નવલકથા દેખીતી રીતે એક ડિટેક્ટિવ વાર્તા જેવી લાગે છે, પણ એ કોઈ પરંપરાગત રહસ્યકથા નથી, એના કરતાં ઘણું વધારે છે.
શું છે
એ? તો આધુનિક અમેરિકામાં માહિતી, સંચાર અને અર્થનું સ્વરૂપ કેવું છે, એના પર એક દાર્શનિક ચિંતન છે. શરૂઆતમાં હા, કેટલાક વિવેચકો એની અસ્પષ્ટતાથી થોડા મૂંઝાયા હતા,
પણ આજે
આજે તો એનું સ્થાન અમેરિકી સાહિત્યમાં અચળ છે. ખાસ કરીને એનો જે અંત છે, જે ખુલ્લો છે, એ વાચકને ખરેખર વિચારતો કરી મૂકે છે.
તો ચાલો આપણે પણ એ વિચારમાં જોડાઈ શરૂઆત કરીએ કથાના કેન્દ્રથી, એની મુખ્ય પાત્ર ઓડિપા માસ.
હા, ઓડિપા, એ કિન્નેરેટ અમોંગ ધ પાઇન્સ નામના, જે નામ જ થોડું વક્રોક્તિપૂર્ણ લાગે છે, એવા ઉપનગરમાં રહેતી એક સામાન્ય ગૃહિણી છે. એનું જીવન મનમાં એક પ્રકારની નિષ્ક્રિયતામાં, શુષ્કતામાં પસાર થઈ રહ્યું છે.
અને પછી
ત્યાં અચાનક એને સમાચાર મળે છે, એનો ભૂતપૂર્વ પ્રેમી પિયર્સ ઇન્વેરારિટી, જે ખૂબ ધનિક અને થોડો તરંગી રિયલ એસ્ટેટ મોગલ હતો, એનું મૃત્યુ થયું છે.
ઓહ.
અને વાર્તાનો મોટો વળાંક અહીંથી જ આવે છે, કારણ કે ઇન્વેરારિટીએ તેની જે વિરાટ અને ગૂંચવણભરી મિલકત હતી, એની સહવહીવટકર્તા તરીકે ઓડિપાની નિમણૂક કરી છે.
બરાબર. જે શરૂઆતમાં એક સામાન્ય કાનૂની કાર્યવાહી જેવું લાગે, એ ઓડિપાના જીવનની સૌથી મોટી ઉથલપાથલ બની જાય છે. આ ફરજ એને એના સુરક્ષિત કવચમાંથી બહાર કાઢે છે અને દક્ષિણ કેલિફોર્નિયાના એક કાલ્પનિક શહેર સેન નાર્સિસો તરફ લઈ જાય છે. સેન નાર્સિસો, નામ જ સૂચક છે ને, પેલી ગ્રીક માયથોલોજીની વાર્તા યાદ આવી જાય.
હા, જાણે આધુનિક અમેરિકી સંસ્કૃતિની આત્મરતિ, પેલું નાર્સિસિઝમ અને એના પોલાણનું પ્રતીક ત્યાં ઓડિપા મેટ્ઝગર નામના વકીલને મળે છે. એ બીજો સહવહીવટ કરતા છે.
અને એની પણ કોઈ ખાસ વાત છે?
હા, એ ભૂતપૂર્વ બાળ કલાકાર પણ છે.
ઓહો, એટલે શરૂઆતથી જ વાસ્તવિકતા અને અભિનય, સત્ય અને ભ્રમ વચ્ચેની ભેદરેખા ધૂંધળી બનવા લાગે છે. મેટ્ઝગર પોતે જ એક ચાલી રહેલા નાટકનો ભાગ હોય એવું લાગે.
ચોક્કસ. હવે તેઓ ઇન્વેરારિટીની જે અબજોની સંપત્તિ છે, જેમાં કંપનીઓ, રોકાણો, વિચિત્ર સંગ્રહો બધું જ છે, એને ઉકેલવાનો પ્રયાસ કરે છે. અને અહીંથી શરૂ થાય છે રહસ્યમય કડીઓની એક શૃંખલા.
કડીઓ? કેવી કડીઓ?
જેમ કે ઇન્વેરારિટીના જૂના સ્ટેમ્પ સંગ્રહમાંથી એમને એક અજીબ પ્રતીક મળે છે, એક મ્યુટ કરેલું પોસ્ટ હોર્ન.
મ્યુટ કરેલું પોસ્ટ હોર્ન એટલે કે જેમાંથી અવાજ ન નીકળી શકે એવું ટપાલનું ભૂંગળું. આ પ્રતીક જ ચાવી બની જાય છે, ખરું ને?
હા, બરાબર. આ પ્રતીક ઓડી પાને પછી વિચિત્ર અણધારી જગ્યાઓ દેખાવા માંડે છે. દાખલા તરીકે, એ યોયોડાઇન નામની એક એરોસ્પેસ કંપનીના કર્મચારીઓના બારમાં જાય છે. આ કંપની પણ ઇન્વેરારિટીની જ હતી.
અને ત્યાં
બાથરૂમની દિવાલ પર એને આ જ પ્રતીક દેખાય છે, અને સાથે લખેલું છે WASTE.
WASTE આવડી શું છે? કોઈ ગુપ્ત સંદેશ?
એ જ તો પ્રશ્ન છે. પછી ઓડીપા એક અત્યંત મહત્વના સ્થળે પહોંચે છે. એ 17મી સદીના એક કાલ્પનિક જેકોબિયન નાટક ધ કુરિયર્સ ટ્રેજેડીનું પ્રદર્શન જોવા જાય છે.
નાટક?
હા. અને આ નાટક હિંસા અને રાજકીય ષડયંત્રથી ભરપૂર છે. એના કેન્દ્રમાં છે બે હરીફ ટપાલ સેવાઓ વચ્ચેનો સંઘર્ષ, અને એમાંથી એક છે ટ્રાઇસ્ટેરો અથવા ટ્રાઇસ્ટેરો નામની ગુપ્ત ભૂગર્ભ ટપાલ સેવા,
અને
એનું પ્રતીક
એ જ
પેલું મ્યુટ કરેલું પોસ્ટ હોર્ન.
આ કલ્પનીય એટલે કે 400 વર્ષ જૂના નાટકમાં આજના સમયના કોઈ ષડયંત્રના મોડ. અહીંથી તો ઓડીપાની શોધ માત્ર કાનૂની કાર્યવાહી નથી રહેતી, પણ એકદમ ઐતિહાસિક અને કદાચ અસ્તિત્વવાદી ખોજ બની જાય છે.
બિલકુલ. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ટ્રિસ્ટેરો ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું એ સદીઓથી સત્તાવાર ટપાલ સેવાની સમાંતર ચાલતું એક છુપાયેલું નેટવર્ક છે, જેનો ઉપયોગ સમાજના હાશિયામાં ધકેલાયેલા લોકો કરે છે?
આ જ મુખ્ય પ્રશ્ન છે, નહીં? અથવા
શું આ બધું પેલો પિયર્સ ઇન વેરાયટી છે એણે રચેલી એક મોટી મરણોત્તર મજાક છે? ઓડીપાને હેરાન કરવા માટે ગોઠવેલું એક નાટક?
અને ત્રીજી શક્યતા પણ છે, જે કદાચ સૌથી વધુ ચિંતા કરાવે તેવી છે.
કઈ?
કે શું ઓડીપા પોતે જ ભ્રમનો શિકાર બની રહી છે? શું તે આસપાસની અસંબંધ ઘટનાઓમાં પોતાની રીતે અર્થ જોડી રહી છે, કારણ કે કદાચ તેનું મન હવે સ્થિર નથી રહ્યું?
સાચી વાત. નવલકથા આપણને આ ત્રણેય શક્યતાઓ વચ્ચે સતત ઝોલા ખવડાવતી રહે છે. કોઈ સ્પષ્ટ જવાબ નથી મળતો.
અને આ સફરમાં ઓડીપા આમ તો એકલી છે, પણ એને જે પાત્રો મળે છે એ પણ ઓછા અસામાન્ય નથી. પેલો મર્ઝગર, જે વાસ્તવિકતા અને દેખાવ વચ્ચેની ભીડસેળનું જ જાણે પ્રતીક છે.
હા. અને પછી ડોક્ટર હિલેરિયસ, ઓડીપાનો મનોચિકિત્સક. નામ જ જુઓ, કેટલું વક્રોક્તિ ભર્યું છે.
અને એ પોતે જ પાછો પેરેનોયાનો શિકાર બની જાય છે, એમ ને?
હા. એવું માનવા લાગે છે કે તે પહેલા નાઝી ડોક્ટર હતો, અને હવે ઇઝરાયેલી એજન્ટો એની પાછળ પડ્યા છે. એનું જે પાગલપણું છે એ ઓડીપા માટે એક ચેતવણી જેવું છે કે ભાઈ, અર્થની આ શોધ ક્યાંક વાસ્તવિકતાથી સાવ દૂર ન લઈ જાય.
અને પેલા બીજા વિચિત્ર જૂથો અને વ્યક્તિઓ, ધ પેરેનોઇડ્સ તરીકે ઓળખાય છે તે.
હા, જેમ કે પેલી જમણેરી પીટર પિંગવિન સોસાયટી, કે પછી ઇનામોરેટી અનોનિમસ, જે લોકો પ્રેમમાં પડવાથી ડરે એમનો સમૂહ. આ બધા લોકો પોતપોતાના ષડયંત્રના સિદ્ધાંતોમાં જ રચ્યા પચ્યા રહે છે.
પણ એ લોકો ઓડીપાને કડીઓ તો આપે છે ને?
હા, મહત્વની કડીઓ આપે છે. જેમ કે પેલું WASTE નો અર્થ એ લોકો પાસેથી મળે છે, વી અવેટ સાયલેન્ટ ટ્રિસ્ટેરોઝ એમ્પાયર, એટલે કે અમે ટ્રિસ્ટેરોના મૌન સામ્રાજ્યની રાહ જોઈએ છીએ.
ઓ, તો એ યોયોડાઇનના એન્જિનિયરો દ્વારા ગુપ્ત માહિતીની આપ લે કરવા માટે વપરાતી ભૂગર્ભ ટપાલ વ્યવસ્થા છે.
બરાબર. એટલે જુઓ, ટ્રિસ્ટેરોનું જે સંભવિત અસ્તિત્વ છે એ એક ઐતિહાસિક બળવાથી લઈને આધુનિક કોર્પોરેટ જાસૂસી અને સમાજના તળિયે રહેલા લોકોના ગુપ્ત સંદેશા વ્યવહાર સુધી ફેલાયેલું લાગે છે.
માહિતીનો કેવો ધોધ ઓડીપા પર વરસી રહ્યો છે, અને એ જેમ જેમ આ રહસ્યમાં ઊંડી ઉતરે છે તેમ તેમ એની પોતાની ઓળખ, એની વાસ્તવિકતા પરની પકડ, એ બધું ઢીલું પડતું જાય છે.
બરાબર કહ્યું. એની જે યાત્રા છે એ કોઈ પરંપરાગત નાયિકાના વિકાસ જેવી નથી, એના કરતાં એક પ્રકારનું વિઘટન, ડીકોન્સ્ટ્રક્શન કહી શકાય એવું છે. એની જૂની જિંદગી, એના સંબંધો, બધું જાણે તૂટી રહ્યું છે.
એનો પતિ મૂચો માસ, એનું શું થાય છે?
બચ્ચું, જે ડિસ્ક જોકી છે એ LSDના પ્રભાવ હેઠળ આવી જાય છે અને પોતાનું જ એક અલગ માનસિક ભ્રમણ અનુભવી રહ્યો છે, એટલે ઓડીપા વધુ ને વધુ એકલી પડતી જાય છે.
આ એકલતા અને અર્થ શોધવાની જે મથામણ છે એ કદાચ પેલી રાત્રિ યાત્રા નાઇટ જર્નીમાં પરાકાષાએ પહોંચે છે, નહીં?
હા, એ ખૂબ જ મહત્વનો ભાગ છે. એ જ્હોન નેફેસ્ટિસ નામના એક વૈજ્ઞાનિકને મળે છે, જેણે મેક્સવેલના ડેમનના વિચાર પર આધારિત એક મશીન બનાવ્યું છે.
મેક્સવેલનો ડેમન એ શું છે?
એ એક સૈદ્ધાંતિક વિચાર છે, એક એવું કાલ્પનિક મશીન જે માહિતીનો ઉપયોગ કરીને અણુઓને છૂટા પાડી શકે અને એમ કરીને અરાજકતામાંથી વ્યવસ્થા સર્જી શકે, જે બરાબર ઓડિપા પોતે કરવાનો પ્રયાસ કરી રહી છે એનું જ રૂપક છે.
શું એ મશીન કામ કરે છે?
ના, મશીન સાથેનો સંવાદ નિષ્ફળ જાય છે અને પછી ભાંગી પડેલી ઓડિપા સાન ફ્રાન્સિસ્કોની રાત્રિમાં આમતેમ લક્ષ્યહીન ભટકવા લાગે છે.
અને ત્યાં એને પેલું પ્રતીક દેખાય છે.
હા, આ ભ્રમણ જાણે સ્વપ્ન જેવું છે અને એમાં એને પેલું મ્યુટ કરેલું પોસ્ટોનનું પ્રતીક બધે જ દેખાય છે. કચરાપેટી પર, લોકોના કોટના બટનમાં, બાળકોએ ફૂટપાથ પર દોરેલા ચિત્રોમાં.
અરે વાહ.
અને ત્યારે એને એક અહેસાસ થાય છે કે આ પ્રતીક ફક્ત ટ્રિસ્ટેરોનું નથી, પણ એ બધા લોકોનું છે જેઓ સમાજની મુખ્ય ધારાની બહાર છે, જેઓ મૌન છે, વંચિત છે, જેમનો અવાજ જાણે મ્યુટ કરી દેવામાં આવ્યો છે.
આ ક્ષણ ખરેખર અત્યંત ભાવુક અને ગહન લાગે છે. ઓડિપાએ છુપાયેલી વૈકલ્પિક દુનિયા સાથે કદાચ એક પ્રકારની એકાત્મતા અનુભવે છે, પણ સાથે જ પોતાને ભયાનક એકલતાનો પણ એને તીવ્ર અહેસાસ થાય છે. જાણે તે કોઈ મોટા રહસ્યના દરવાજા પર તો ઊભી છે, પણ અંદર જવાનો રસ્તો નથી મળતો.
અને આખી કથાનો અંત ક્યાં આવે છે? એક હરાજી પર. ઇન્વિરારિટીના સંગ્રહમાંથી અત્યંત દુર્લભ અમેરિકી સ્ટેમ્પ્સનો એક જથ્થો છે, જેને લોટ 49 નામ અપાયું છે, એ હરાજી માટે મુકાયો છે.
અને એમાં શું ખાસ છે?
એવી અફવા છે કે આ સ્ટેમ્પ્સમાં ટ્રિસ્ટેરો દ્વારા બનાવટી રીતે છાપવામાં આવેલા સ્ટેમ્પ્સ પણ સામેલ છે. એટલે ઓડિપાને ખાતરી છે કે ટ્રિસ્ટેરોનો કોઈ પ્રતિનિધિ આ સ્ટેમ્પ્સ ખરીદવા અને પોતાની ગુપ્તતા જાળવી રાખવા ચોક્કસ આવશે. આ હરાજી જ એને લાગે છે બધા રહસ્યો પરથી પડદો ઉઠાવશે.
એટલે અંતે જવાબ મળશે. પણ પિંચોન છે એટલે એટલું સહેલું તો નહીં હોય.
બિલકુલ નહીં. પિંચોન અહીં વાચક સાથે અને ઓડિપા સાથે એક રમત રમે છે. નવલકથા બરાબર એક ક્ષણે પૂરી થાય છે જ્યારે ઓડિપા હરાજીના રૂમમાં બેઠી છે. આસપાસ અજાણ્યા ચહેરાઓ છે અને તે હરાજી કરનાર દ્વારા લોટ 49ના પોકાર ધ ક્રાઇંગ ની રાહ જોઈ રહી છે.
અને પછી?
પછી કંઈ નહીં, ત્યાં જ પુસ્તક પૂરું થઈ જાય છે. શું થશે? કોણ આવશે? શું ટ્રિસ્ટેરો ખરેખર છે? આપણને ક્યારેય જવાબ મળતો નથી.
ઓહ, એટલે વાચકને પણ ઓડિપાની જેમ જ અધ્ધર લટકાવી દે છે.
હા, અને આ અધૂરો અંત જ કદાચ નવલકથાની ખરી તાકાત છે. તે આપણને ઓડિપાની જેમ જ અનિશ્ચિતતાની સ્થિતિમાં છોડી દે છે. આ પુસ્તકનો હેતુ કદાચ જવાબ આપવાનો છે જ નહીં, પણ પ્રશ્નો ઊભા કરવાનો છે.
તો ચાલો એ મુખ્ય પ્રશ્નો અને થીમ્સ પર થોડું વધુ ધ્યાન આપીએ. મને લાગે છે સૌથી પહેલી અને સ્પષ્ટ થીમ છે પેરાનોયા અને ષડયંત્રની. શું આજના જટિલ વિશ્વમાં, જ્યાં મોટી સત્તાઓ પડદા પાછળ કામ કરતી હોય એવું લાગે, ત્યાં દરેક બાબતમાં ષડયંત્ર જોવું એ ગાંડપણ છે કે પછી એ વાસ્તવિકતાની વધુ ઊંડી સમજ છે?
બરાબર. પિંચોન આપણને આ વિચારવા પર મજબૂર કરે છે. કદાચ પેલી કહેવત છે ને, દાળમાં કંઈક કાળું હોવું, એ માત્ર કહેવત નથી પણ આધુનિક જીવનની એક વાસ્તવિકતા છે. નવલકથા એમ સૂચવે છે કે હા, સપાટી નીચે છુપાયેલી કોઈ વ્યવસ્થા હોઈ શકે છે, પણ સાવધાન, એની શોધ વ્યક્તિને વળગણ અને સંપૂર્ણ એકલતા તરફ પણ ધકેલી શકે છે.
બીજી મુખ્ય થીમ જેની આપણે શરૂઆતમાં પણ વાત કરી તે છે એન્ટ્રોપી અને માહિતી. જેમ ભૌતિક જગતમાં બધું વ્યવસ્થામાંથી અરાજકતા તરફ ઢકેલાય છે, તેમ શું માહિતી અને સંચારની દુનિયામાં પણ એવું જ નથી બનતું? આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ, પણ શું એ બધી માહિતી આપણને ખરેખર જ્ઞાન કે સ્પષ્ટતા આપે છે કે પછી વધુ ઘોંઘાટ અને ગૂંચવણ પેદા કરે છે?
ઓડિપાની જે આખી શોધ છે એ જાણે આ એન્ટ્રોપીને ઉલટાવવાનો, ઘોંઘાટમાંથી કોઈ અર્થપૂર્ણ સંકેત તારવાનો એક ભગીરથ પ્રયાસ છે. શું આજના ડેટાના મહાસાગરમાંથી સાચો સંદેશ, સાચી માહિતી તારવવી શક્ય છે? પિંચોના પ્રશ્ન 1966માં પૂછી રહ્યા હતા અને આજે મને લાગે છે વધુ પ્રાસંગિક બની ગયો છે.
સાચી વાત છે. અને ત્રીજી થીમ, પોસ્ટ મોડર્ન વિશ્વમાં અર્થની શોધ. જ્યારે ધર્મ, રાષ્ટ્રવાદ, વિજ્ઞાન જેવા પરંપરાગત અર્થ આપનારા માળખા ક્યાંકને ક્યાંક નબળા પડતા લાગે, ત્યારે વ્યક્તિ અર્થ ક્યાં શોધે? ઓડિપાની આ ટ્રિસ્ટેરોની શોધ એક રીતે જોઈએ તો જાણે રણમાં મીઠી વીરડી શોધવા જેવી છે.
હા, એક બિન સાંપ્રદાયિક તીર્થયાત્રા કહી શકાય. તે કોઈક પ્રકટીકરણ, કોઈક મોટા સત્યની તલાશમાં છે જે તેના જીવનને ફરીથી કોઈક હેતુ આપી શકે.
અને આ શોધ એને સંચાર એટલે કે કમ્યુનિકેશનના સ્વરૂપ અને તેની નિષ્ફળતાઓ પર પણ વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ. નવલકથામાં બે પ્રકારની સંચાર પ્રણાલીઓ વચ્ચે સતત તણાવ દેખાય છે. એક તરફ સત્તાવાર કેન્દ્રિત યુએસ મેલ અને બીજી તરફ પેલી ગુપ્ત વિકેન્દ્રિત ભૂગર્ભ ટ્વિસ્ટેરો.
સત્તાવાર તંત્ર જાણે નિયંત્રણ અને એકરૂપતાનું પ્રતીક છે,
જ્યારે ટ્વિસ્ટેરો હાંસિયામાં ધકેલાયેલા અવાજ વગરના લોકો માટે એક વૈકલ્પિક માર્ગ, એક અલગ નેટવર્ક પૂરું પાડે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આપણો આધુનિક સંચાર ખરેખર આપણને જોડે છે કે પછી વધુને વધુ અલગ પાડે છે.
અને આ બધાની ઉપર જે થીમ છવાયેલી રહે છે તે છે અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા. નવલકથાનો અંત કોઈ ઉકેલ નથી આપતો. એ જાણે આપણને શીખવે છે કે કદાચ બધા પ્રશ્નોના જવાબ હોતા જ નથી, અને કદાચ જીવનની કેટલીક ગૂંચવણો ઉકેલવા માટે નથી હોતી, પણ તેની સાથે જીવવા માટે હોય છે.
અને આ બધી થીમ્સને પિંચોન પોતાની અનોખી શૈલી અને સાહિત્યિક પ્રયુક્તિઓ દ્વારા વધુ ઘેરી બનાવે છે. દાખલા તરીકે એનું કથન પરિપ્રેક્ષ્ય. આખી વાર્તા કહેવાય છે ત્રીજા પુરુષમાં, પણ એ લગભગ સંપૂર્ણપણે ઓડિપાના દૃષ્ટિકોણ અને એની ચેતના સાથે જોડાયેલી રહે છે.
એટલે આપણે દુનિયાને એની જ આંખોથી જોઈએ છીએ. એની મૂંઝવણ, એનો ડર, એની આશા બધું આપણે અનુભવીએ છીએ. અને જેમ જેમ વાસ્તવિકતા પર એની પકડ ઢીલી પડે છે, તેમ તેમ આપણી પણ.
બરાબર. અને એનું માળખું જુઓ, એ એક ક્લાસિક ડિટેક્ટિવ નવલકથાની પેરોડી જેવું છે. રહસ્ય છે, કડીઓ છે, તપાસ કરનાર છે, બધું જ છે. પણ અંતમાં જ્યારે રહસ્ય ખુલવું જોઈએ ત્યાં જ પડદો પડી જાય છે.
એટલે પિંછોન જાણી જોઈને વાચકની અપેક્ષાઓ તોડે છે.
હા, એ દર્શાવવા કે પરંપરાગત કથાઓ હંમેશા આ જટિલ વાસ્તવિકતાને પૂરો ન્યાય નથી આપી શકતી.
અને પ્રતીકવાદ એ પણ ઘણો સમૃદ્ધ લાગે છે.
ખૂબ જ. પેલું મ્યુટ કરેલું પોસ્ટહોર્ન એ કેન્દ્રીય પ્રતીક છે, જે ગુપ્તતા, બળવો, દબાયેલો અવાજ, છુપાયેલું જોડાણ એમ અનેક અર્થો ધારણ કરે છે. પછી સાન નાર્સિસો શહેર, જે આધુનિક અમેરિકી સંસ્કૃતિની આત્મરતિ અને પોલાપણાનું રૂપક છે.
અને પેલું મેક્સવેલનું ડેમનવાળું મશીન.
હા, એ પણ એક શક્તિશાળી પ્રતીક છે, માહિતીના ઘોંઘાટમાંથી અર્થ તારવવાના ઉડીપાના અને કદાચ આપણા સૌના અશક્ય લાગતા પ્રયાસનું પ્રતીક.
પિંછોનની ભાષા વિશે શું કહેશો? એ પણ ઘણીવાર ચર્ચાય છે.
હા, એ પણ એક અદ્ભુત મિશ્રણ છે. એમાં ગહન ફિલોસોફી અને વૈજ્ઞાનિક શબ્દભંડોળ હોય, અને એની સાથે જ 1960ના દાયકાની બોલચાલની ભાષા, સ્લેંગ અને ક્યારેક તો સાવ હાસ્યાસ્પદ લાગે તેવા શબ્દો અને નામો, જેમ કે ડૉક્ટર હિલેરિયસ, બધું સહજતાથી ભળી જાય.
અને સૂર પણ બદલાતો રહે છે નહીં, ગંભીર ચિંતનથી માંડીને સ્લેપસ્ટિક કોમેડી સુધી.
બરાબર. આ ભાષાકીય ખેલ જ ઓડિપાની દુનિયાની વિચિત્રતા અને ગંભીરતા બંનેને એકસાથે પકડે છે.
ચાલો એવા કેટલાક અવતરણો પર નજર કરીએ જ્યાં નવલકથાના હર્દને સ્પર્શે છે. મને લાગે છે એક ખૂબ જ મહત્વનું વાક્ય અંત તરફ આવે છે.
કયું?
ફોર ધેર આઈધર વોઝ સમ ટ્વિસ્ટેરો બિયોન્ડ ધી અપિયરન્સ ઓફ ધ લેગેસી અમેરિકા, ઓર ધેર વોઝ જસ્ટ અમેરિકા, એન્ડ ઇફ ધેર વોઝ જસ્ટ અમેરિકા, ધેન ઇટ સીમ્ડ બી ઓનલી વે શી કુડ કન્ટિન્યુ એન્ડ મેનેજ ટુ બી એટ ઓલ રેલેવન્ટ ટુ ઇટ વોઝ એઝ અ પેરેનોઇડ.
હા, આ ઘણું મહત્વનું છે. એ ઓડિપાની અને કદાચ આપણી પણ દ્વિધાને એકદમ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે કે ભાઈ, બે જ રસ્તા છે. કાં તો આ દેખીતા અમેરિકાની પાછળ કોઈક છુપાયેલું ગહન અર્થપૂર્ણ સત્ય ટ્વિસ્ટેરો છે, અથવા તો બીજો વિકલ્પ, ફક્ત આ જ સપાટી છે, એક અસ્તવ્યસ્ત, કદાચ અર્થહીન અમેરિકા.
અને જો બીજો વિકલ્પ સાચો હોય તો?
તો પછી તેમાં ટકી રહેવાનો એકમાત્ર રસ્તો પેરેનોઇડ બનવાનો છે. એટલે કે ભલેને એ કાલ્પનિક હોય, પણ અરાજકતા પર કોઈક અર્થનું માળખું જાતે જ લાદવું પડે. આ આધુનિક સમયમાં શ્રદ્ધાની જે કટોકટી છે અને અર્થ માટેની જે માનવીય તડપ છે એનું સીધું પ્રતિબિંબ છે.
બીજું એક સુંદર અને કાવ્યાત્મક વાક્ય પણ છે.
હા, પેલું બિહાઇન્ડ ધ હાયરોગ્લિફિક સ્ટ્રીટ્સ ધેર વુડ આઈધર બી એ ટ્રાન્સેન્ડન્ટ મીનિંગ ઓર ઓનલી ધી અર્થ.
બરાબર. ઓડિપા જ્યારે શહેરમાં ભટકે છે ત્યારે રસ્તાઓ અને ચિહ્નો એને હાયરોગ્લિફિક્સ જેવા લાગે છે, કોઈ ગુપ્ત લિપિ જેને ઉકેલવાની છે. એની પાછળ શું છે? કોઈ પારગમનકારી અર્થ, કોઈ દિવ્ય સત્ય, કે પછી ફક્ત પૃથ્વી એટલે કે સામાન્ય ભૌતિક વાસ્તવિકતા કોઈ ઊંડા રહસ્ય વિનાની.
અને ત્રીજું અવતરણ જે ઓડિપા પર આ આખી શોધની શું માનસિક અસર થાય છે એ દર્શાવે છે. ધી ઓર્ડર્ડ રૂમ્સ ઓફ હર મેમરી શેડિંગ દેર લાઇટ ઇઝી ગ્રેસ વર ટોર્ન અપ વાયલન્ટલી શેકન થ્રોન ઇન્ટુ અ હીપ.
એટલે કે એની સ્મૃતિ, એની ઓળખ, એની જૂની જિંદગીના જે વ્યવસ્થિત ઓરડાઓ હતા એ જાણે હિંસક રીતે તોડીફોડીને એક ઢગલામાં ફેરવાઈ ગયા છે.
હા, આ દર્શાવે છે કે જ્ઞાન કે સત્યની શોધ કેટલી જોખમી પણ હોઈ શકે છે તે આપણા અસ્તિત્વના પાયાને જ હચમચાવી શકે છે.
આ પુસ્તક વાંચ્યા પછી જે ભાવનાત્મક અસર રહે છે એ પણ ખૂબ અનોખી છે. એક તરફ બૌદ્ધિક ઉત્તેજના છે, કડીઓ જોડવાનો રોમાંચ છે, પણ બીજી તરફ
અંતમાં એક પ્રકારના અસ્તિત્વલક્ષી ચક્કર, પેલું એક્ઝિસ્ટેન્શિયલ વર્ટિગો જેવું લાગે છે. પેલી વણ ઉકેલાયેલી અનિશ્ચિતતા મનમાં લાંબા સમય સુધી ઘુમરાયા કરે છે.
હા, અને તે એક પ્રકારની પેરાનોયાની લાગણી જગાડે છે, કોઈ રોગ તરીકે નહીં પણ એક આધુનિક સંવેદના તરીકે. એવી શંકા કે કદાચ આપણે બધા કોઈક મોટી અદ્રશ્ય રમતનો ભાગ છીએ જેના નિયમો આપણને ક્યારેય પૂરેપૂરા સમજાશે નહીં.
અને એની કાયમી છાપ એ રહે છે કે તે આપણને આપણી પોતાની અર્થઘટનની પ્રક્રિયાઓ વિશે વિચારતા કરી દે છે. આપણે દુનિયામાં પેટર્ન કેવી રીતે જોઈએ છીએ, આપણે ઘટનાઓને જોડીને કથાઓ કેવી રીતે બનાવીએ છીએ, શું આપણે જે અર્થ શોધીએ છીએ તે ખરેખર ત્યાં છે કે પછી તે આપણી પોતાની અર્થ માટેની જે જરૂરિયાત છે એનું જ પ્રતિધ્વનિ છે.
મને લાગે છે કે આ પુસ્તક માહિતી, ષડયંત્ર અને સત્યના સ્વરૂપ વિશે જે પ્રશ્નો ઉઠાવે છે તે આજના ડિજિટલ યુગમાં જ્યાં માહિતીનો વિસ્ફોટ છે અને ષડયંત્રના સિદ્ધાંતો સામાન્ય છે ત્યાં કદાચ વધુ મહત્વના બની ગયા છે.
આ કથા શક્તિશાળી રીતે જોડાણ અને સત્ય શોધવાના આપણા સતત માનવીય સંઘર્ષને પકડે છે.
અને આ ઘોંઘાટભરી દુનિયામાં આપણને એ પૂછવા મજબૂર કરે છે કે શું વાસ્તવિક છે અને શું ફક્ત આપણી કલ્પનાની ઉપજ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.